તારીખ 6/11/1989 શ્રીમદરાજ ચંદ્ર પત્રાંક 283, 284 અને 285 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 77
ભગવાન ઉપર કટાક્ષ કરેલો છે. એક મિનિટનો પત્ર છે કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. કૃપણ એટલે લોભી, ભગવાનને લોભ છે. શેનો લોભ છે? કે ભક્તને ભક્તિ કેમ આપતા નથી, આવો કટાક્ષ કર્યો છે. મુક્તિ જલ્દી આપી દે છે, પણ ભક્તિ આપતા નથી. એનો અર્થ એવો થાય છે કે જીવને ભક્તિ અને સમર્પણ આવે, મુક્તિ શૈલી મળે છે. જો સ્વરૂપ ભક્તિ, સ્વરૂપ મહિમા, ભક્તિ એટલે અહીંયા સ્વરૂપ મહિમા લેવું, આત્મ સ્વરૂપને મુક્તિને આત્મ સ્વરૂપનો મહિમા આવે, એ વાત દુર્લભ છે ને એ વાત કઠણ છે. કુદરત કેમ આ આત્મ સ્વરૂપની મહિમા પોતાને પોતાની મહિમા આવવા દેતી નથી, એવું કેમ કુદરત કરે છે? મહિમા આવે ને સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો મુક્તિ તો સહેજે મળે છે. પછી ભગવાન આગળની દિશા તો ઓટોમેટિક છે, પછી તો કુદરતી જ કામ બધું થાય છે મોક્ષ તરફ વળવાનું અને મોક્ષ સુધીનું. પણ પહેલું જે કઠણ છે એ દર્શાવવા એમ કહે છે કે મોક્ષ તો ભગવાન આપે છે, પણ ભક્તિ આપતો નથી. આવા લોભી વેરા શું કરવા કરે છે ભગવાન? કટાક્ષ કરે છે. આવો લોભ શા માટે કરે છે? મોક્ષ આપી દે અને ભક્તિ ના આપે, એમ અંદરથી પોતાનો આત્મ સ્વરૂપ ભગવાન આત્મા છે એ મુક્તિ પ્રદાન કરે છે, પણ મહિમા આપવા માટે માન કરે છે. સ્વરૂપની મહિમા ઉપડતો નથી જીવને. જે અનંત કાળ ગયો એ સ્વરૂપનો મહિમા નહીં આવવાને લીધે ગયો. જેને સ્વરૂપનો મહિમા આવ્યો એને અસંખ્ય સમયમાં મોક્ષ થઈ ગયો. માટે ભગવત મોક્ષ આપવામાં લોભી નથી, પણ સ્વરૂપ મહિમા ઉત્પન્ન થવામાં જે કાંઈ લોભ કરે છે એ કરે છે, અથવા એ જીવને પોતાને સ્વરૂપ મહિમા આવતો નથી એમ અમને લાગે છે. આવું અમને લાગ્યું છે. આવો લોભ શા માટે હશે ભગવતને? લાવો લોભ કેમ કરતા હશે? આવી કૃપણતા કેમ કરતા હશે? એટલે કુદરતમાં આવી વ્યવસ્થા કેમ રાખી હશે? ત્યાં તો શું છે કે તીર્થંકરની સેવા લીધી છે, પણ તીર્થંકરના નામે ખરેખર તો પોતાના આત્માને ભક્તિનો સવાલ છે. સ્વરૂપની ઓળખાણ થઈને સ્વરૂપ મહિમા એ વસ્તુ દુર્લભ છે. એ થયા પછી મોક્ષ સુધીની અવસ્થા સુલભ છે, સહેજે સહેજે છે, સહેજ માત્રમાં છે એમ કહેવું છે. તો આવી કુદરતની ત્યાં આવી વ્યવસ્થા શું કરવા? આમ કેમ કુદરતમાં એમ કહેવું છે? મોક્ષ માર્ગ મળી ગયો અને આપોઆપ પછી સ્વયં એ દશા ચાલે છે. એટલે તો આગળ એમ કહ્યું ને સમ્યક દર્શનને વાચા આપી, એ પણ શૈલી કરી છે. સમ્યક દર્શન જીવને એમ કહે છે, અહીંયા ભગવાનને લોભી ઠરાવ્યા તો ત્યાં સમ્યક દર્શનને વાચા આપી. કે સમ્યક દર્શન જીવને એમ કહે છે કે એકવાર જો તો મને અંગીકાર કરીશ પછી તારે સંસારમાં રહેવું હોય તો રહેવા નહીં દો, રસોડી તો મોક્ષમાં લઈ જાય, તારે મોક્ષમાં આવવું જ પડશે, પછી સંસાર નહીં રહી શકે. કેવળ જ્ઞાનને બોલાવે છે એમાં તો કેવળ જ્ઞાનને આવ્યું હોય તો આવે એમ, પણ અહીં તો એમ કે છે કે હવે સંસારમાં રહેવું હોય તો નહીં રહેવા જવાય. બીજું શૈલી કરી છે, જેને સમય દર્શન થાય એને સહજમાં અનિવાર્યપણે મોક્ષ થાય જ થાય, એનો મોક્ષ ન થાય એવું ન બને, એવું કોઈ સમ્યક દર્શન નું બળવાન પણ થાય. મોક્ષ માર્ગમાં દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ આદિ અનેક ગુણ રત્નો ઉત્પન્ન થાય છે, પણ એ બધા રત્નો માં સમ્યક દર્શન સૌથી મહાન રત્ન છે એમ લીધું છે. સમ્યક દર્શન સૌથી મહાન રત્ન છે અને મોક્ષ માર્ગની સુંદરતા એ છે કે જે સૌથી મહાન રત્ન છે એ પહેલું મળે છે. મોક્ષ માર્ગમાં આવનારને એટલો મોટો આદર છે કે સૌથી મહાન ચીજ એને પહેલા મળી જાય છે. પછી એની દિશા ભૂલતો નથી, એની ભૂલો પડતો નથી. 4 વચનામૃત છે આ પત્ર ની અંદર. પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં, કેમ કે સ્વ અને પર તો સાપેક્ષ છે. જો કોઈ એમ કહે કે અમે સ્વ સમયને જાણીએ છીએ એમ કોઈ કહે તો સ્વ પોતે તો જે છે એ છે, એને સ્વ કહેવાનું શું કારણ? પોતાને સ્વ કહેવાનું શું કારણ? સ્વ એવું નામ પોતાનું શું કરવા પડ્યું? પરની અપેક્ષાએ. સ્વ પર સમયને જાણ્યા વિના એટલે પર સમયને સ્વ સમયથી ભિન્ન જાણ્યા વિના આમ ચોખ્ખું છે. અનાદિથી પર સાથે એકત્વ કરીને બેઠો છે અથવા પરને સ્વ જાણીને બેઠો છે. હવે એ પરને પર ન જાણે તો સ્વને સ્વ જાણે કેવી રીતે? જ્યાં ભૂલ થઈ છે, જ્યાં ગાંઠ પડી છે ત્યાંથી ગાંઠ ખોલવી પડશે ને. જ્યાં ગાંઠ પડી છે ત્યાં ખોલી નાખવાનું પડશે. એ વગર ગાંઠ ખુલ્લું છે એ વાત રહેતી નથી. સ્વ પર સાપેક્ષ છે, સ્વની અપેક્ષા એ પર છે. પર કોઈ પર નથી, પર તો એની અપેક્ષા એ સ્વ છે. પર પોતે એની પોતાની અપેક્ષા એ સ્વ છે, પણ મારી અપેક્ષા એ તે પર છે. એટલે સ્વને પર સાપેક્ષ છે. દીપચંદજી બહુ સરસ વાત લીધી છે એ બાબતમાં કે વસ્તુ તો જે છે એ છે, દરેક પદાર્થ પોતે જે છે એ છે. જળ જીવ છે તે જીવ છે, જળ છે તે જળ છે. પછી એને સ્વ પરના એવું નામ શા માટે, એવો શબ્દ શા માટે પ્રયોગ કરવો પડે છે? કે એકબીજાની અપેક્ષાથી. જો સ્વમાં સ્વપણું થાય તો બાકી બધું પર છે. જો સ્વમાં સ્વપણું ન થાય તો પર પર તરીકે નથી રહેતો, સ્વપણે આવી જાય. અનાદિથી થઈ ગયું છે, એ તો થઈ જ રહ્યું છે, એ ભૂલ છે. માટે સ્વ પર સાપેક્ષ છે. સ્વની અપેક્ષા એ પર છે અને પરની અપેક્ષા એ પોતે સ્વ છે. સ્વ પર સાપેક્ષ છે. અને આ તો બધા કથન કરવાની વાતો છે, કહેવાની વાતો છે, સંભળાવવાની વાતો છે, જ્ઞાનથી અનુભવ છે. શું કહ્યું? જ્ઞાનથી સ્વાનુભવ છે. તો જ્ઞાનથી અનુભવ કરે, જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કર્યા કરે. ચોપરની માથાકૂટમાં જવાની તારે જરૂર નથી. તું અનુભૂતિ સ્વરૂપ છો. જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવ કરવાનો એનો સ્વધર્મ છે, સ્વસ્વભાવ છે. બસ પોતાનો અનુભવ કરે જ્ઞાન, જ્ઞાનથી અનુભવ છે. સ્વ પર તો અપેક્ષિત વાત છે, એવી સ્વ પરના વિકલ્પમાં જાણું શા માટે એમ કે છે? જ્યારે જ્ઞાન પોતે જ સ્વાનુભવ સ્વરૂપ છે તો જ્ઞાનથી અનુભવ છે, જ્ઞાનથી અનુભવ કરે. એટલે મુશ્કેલી પડે. પણ જૈન શાસ્ત્રમાં અપેક્ષાઓ એટલી બધી છે, કથન કરવાની પદ્ધતિઓ, વસ્તુને દર્શાવવાની પદ્ધતિઓ એટલી બધી છે કે કોઈ એક વાત પકડીને બેસી જાય તો એને બીજી વાત એની સામે નહીં આવે તો કઠણ પડી જાય, મુશ્કેલી ઊભી થઈ જાય, સમજાઈ જાય માણસ. એટલે પહેલેથી જે અભિપ્રાયનો વિષય છે એ ખુલ્લો રાખવો છે. તો ગમે તે વાત ગમે તે પ્રકારે આવે એને જે કહેવા ધારે છે એ દ્રષ્ટિકોણ સમજી લેવો, કહેનારનો જે કહેવા ધારે છે એ દ્રષ્ટિકોણને સમજી લેવો છે. ખુલ્લો વિચારનું ક્ષેત્રફળ એકદમ ખુલ્લી રાખીને અવકાશ રાખીને પછી ક્યાંય મૂંઝવણ નથી. પણ જો ક્યાંક પકડાઈ ગયા કે આ તો આમ જ, પછી વિરોધનું શાસ્ત્ર કથન આવશે એટલે શાસ્ત્રનો તો નિષેધ નહીં કરી શકાય. આમાં આપણને આપણે વાતાવરણ મેળ ખાતો નથી, અને મેળ કેવી રીતે ખવડાવવો પછી મૂંઝવણનો સવાલ થઈ જશે. પણ પહેલેથી જેનો અભિપ્રાય ખુલ્લો છે એને એ તકલીફ નથી થતી. એ તો પહેલેથી વિચાર કરે છે કે આમાં દ્રષ્ટિકોણ શું છે, કહેનારને કહેવું શું છે. એક જગ્યાએ સુભાષભાઈને લખ્યું મેં કે તમે તમારા સંયોગની ચિંતા કરો નહીં. શું આવી એક તમને ગાંધી શિખામણ લખી છે, ગાંધી શિખામણ ને વળી ગાંધી આ બે વાતને શિખામણને આ જે વિશેષણ જ લાગુ નથી પડતો. શિખામણ એટલે સારી ભલામણને શિખામણ કહેવાય છે, એના બદલે ગાંધી શિખામણ લખ્યું છે. કેવી વિચિત્ર વાત લખે છે. અને તે પણ હરિરામને એમ શિખામણ આવી ગાંધી શિખામણ તમને આપવા માટેની પ્રેરણા કરી છે, માટે તમને આવી ગાંધી શિખામણ લખી છે. તો દુનિયાદારીમાં જેને દાપણ કહેવાય છે એનાથી ઉલટી વાત અમે કરીએ છીએ. અત્યારે દુનિયામાં એમ કહેવાય છે કે ભાઈ દીર્ઘ દ્રષ્ટિથી તમે સંયોગને સંભાળો, સંયોગનો વિચાર કરો, આવતીકાલનો વિચાર કરીને આજનો ખર્ચ કરજો, આજે બધું ખર્ચી નાખતા નહીં, એમ કરીને એને કાલની વ્યવસ્થા રાખવા માટે દાપણવાળી શિખામણ આપે છે. આ કહે છે કે તમે આવતીકાલની ચિંતા નહીં કરો. ઉલટી શિખામણ થઈ ને, લોકોના દાપણથી ઉલટી શિખામણ થઈ, માટે ગાંડી શિખામણ થઈ. તો બધું બધું કેટલા ઉપનામ જેટલા આત્માને દેવા હોય ને જગતના બધા વિશેષણો આપી શકાય છે. અપેક્ષા ઘટાડતા આવડવી જોઈએ. જેને જે ઉપનામ સારા નથી દેખાતા, અવગુણવાળા દેખાય છે, એ બધા ઉપનામ આપી શકાય છે. અનંત ગુણવાન આત્માને અવગુણના વિશેષણો આપી શકાય છે. આત્માવાળાને દ્રષ્ટિકોણ બરાબર સમ્યક હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. બધું
શાસ્ત્રમાં
આવે છે. દ્રષ્ટિકોણ છે એક વસ્તુને જોવાનો, અસંખ્ય દ્રષ્ટિકોણ છે એક પદાર્થને જોવા માટે ઘણા દ્રષ્ટિકોણ છે. તો ક્યાં કયો ન્યાય લાગુ કરવો છે કહેનારને એટલું જો સમજમાં આવે તો સમજવામાં કાંઈ તકલીફ કે મૂંઝવણ નથી થતી, નહીં તો પકડાઈ ગયો તો ખલાસ. એટલે જે વિષયની જે વિશાળતા છે એની સામે જ્ઞાનની વિશાળતા એ માગે છે, સમજણની વિશાળતા માગે છે. જો એ વિશાળતા ન હોય તો મૂંઝવણ થાય એવું છે. બધું બધું મટી જાય. એક એક ફેંસલો છે આમાં,
રસ્તો ખોટો છે.
હા, એક એક વાત તમામ વાતનો ફેંસલો છે. કોઈ વાત અને કોઈ બાર ચર્ચા ચાલે છે તો હું છું કે નો ક્વેશ્ચન રિમેન્સ અનસોલ્વ. એ એવો પ્રશ્ન નથી કે જેનું સોલ્યુશન ને સમાધાન એની અંદર નથી. એક પ્રશ્ન નથી રહેતો. લાવો તમે ગમે તે પ્રશ્ન, ગમે એ બાજુથી સર્વાંગ સમાધાન સ્વરૂપ છે આત્મા, સર્વાંગ સમાધાન. પછી બીજું છે કે પરગ્રહ જાણ્યા વિના સ્વગ્રહ જાણ્યું છે એમ કહી શકાય નહીં. એકલો સ્વપ્રકાશક પકડીને બેઠો હોય તો મુસીબતમાં મુકાઈ જાય. એમ પરને જાણ્યા વિના તો પરથી ભીન પીડ્યો કેવી રીતે? અનાદિ તો પર સાથે એકત્વ કરી રહ્યો છે. અભ્યાસમાં ઊભો છો, અનાદિનો સંસાર છે એને વસ્તુ, જન્મ મરણ છે. તો એ પર પર છે એમ જાણ્યા વિના તે સોને જાણ્યું કેવી રીતે? જાણી શકાય નહીં. કોઈ એમ કે પરને જાણ્યા વિના મેં સોને જાણ્યું છે એને કાંઈ ખબર નથી. ન તો એને પરની ખબર છે, ન તો એને કાંઈ સોને ખબર છે. ત્રીજું, સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે જેટલા વચન માર્ગ છે તેટલા નય વાત છે. સંમતિ તર્ક સિદ્ધસેન દિવાકરના તૃતીય કાંડ ગાથા 47માં અહીંયા વાત લીધું છે. જેટલા વચન માર્ગ છે તેટલા નય વાત છે, અને જેટલા નય વાત છે એટલા જ પર સમય છે, જેટલા નવી વાત છે એમાંથી નયા ભાસ થયા એટલા પર સમય ઉત્પન્ન થયા, અન્ય મત ઉત્પન્ન થઈ ગયા. આ દ્રષ્ટિકોણને સમજવામાં જરા ભૂલ કરી અને એ ન્યાયથી ન્યાયને તોડ્યો, ન્યાયથી આગો ગયો, ન્યાયના વિષયથી છોડીને જરાક આગો ગયો, નયા ભાસતો વિપર્યાસતો. ન્યાય છે એ વસ્તુને જેવું સ્વરૂપ છે એવું દર્શાવે છે, એમાં કલ્પના કરે એટલે આભાસ થાય છે. એ કલ્પના કહો વાસ્તવિકતાથી, બીજું કહો અન્યથા કહો, અથવા મિથ્યા કહો અથવા વિપર્યાસ કહો, એ બધું એમાં તો એક કલ્પનામાં આવી જાય છે. પછી અક્ષય ભગતની એક કવિ, અક્ષય એટલે અખા ભગત, મૂળ કાયમનું નામ અક્ષય છે, પછી ગુજરાતીમાં અપભ્રંશ થઈને એને અખા કહે છે. અક્ષયને ખય ખય કહે છે કે નહીં ગામડામાં. અક્ષય ભગત કવિએ કહ્યું છે કે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. કરતા પણ એક મટી જાય જીવને તો એને કર્મ બંધન મટવા માંડે, કર્મ બંધન એનું છૂટી જાય. મહાભજન એટલે મોક્ષ માર્ગ, આત્માનું ભજન એનો મર્મ છે. જોતું જીવ તો કરતા નહીં, જોતું શિવ તો વસ્તુ ખરી. ત્યાં તને સંસારી જીવ માનો તો તું ઈશ્વર કરતા માનવા માંડીશ, કે હું જીવ છું એક ઈશ્વર છે, આ જગતનું સંચાલન કરે છે, મને પણ દે છે, મને પણ લે છે, મને આપે છે, મારી પાસેથી લઈ લે છે, મને આપી દે છે. જો તું જીવ તો કરતા હરી તો તારે ઈશ્વર કરતા માનવા પડશે. હું આમે તો રહ્યા જીવ, ભગવાન કોઈક બીજો છે, જગત નિયંતા છે કોઈ, તું તને જીવ તરીકે રાખો, સંસારી જીવ તરીકે તો કરતા હરી. જો તું શિવ તો વસ્તુ ખરી, જો તું પોતે જ પરમાત્મા છો તો આ વસ્તુ ખરી. જો અન્ય મતમાંથી કેવી રીતે હોય વિચારવા
જોઈએ.
તત્વ કાયદું છે અને જેને ઊંધું છે એને કાંઈક સંસ્કાર બોલે છે એમ કેવું છે સમજી. હા, અને માર્ગાનુસાર કહેવાય, અખાને કબીરને બધાને માર્ગાનુસાર કહેવાય, કે એના સંપ્રદાયમાં વાત નથી અને એને આ વાત કેમ રુચિ. બીજી તો ઘણી વિપરીત વાતો છે, એમાં કોઈક આ વાત રેગી છે, જે બીજી ધણીમાંથી વાત રહી ગઈ તો કોઈક રહી ગયું, બાકી ઘણું વિપરીત થઈ ગયું, એમાં એને આ કેમ ચૂકડ્યું, બીજું છોડ્યું, આના ઉપર કેમ ભજન આપ્યું. માટે એ આત્માને આ વાત રૂચે છે, એ આત્માને જે આ તત્વ રૂચે છે, આવો ભાવ કંઈક રૂચે છે, એને કંઈક એના આત્માના સ્વભાવ સાથે જો તું જીવ તો કરતા હરે, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ ને તું છો ના, તું જીવ કહેતો હોય તું એને પરમેશ્વર કહેતો હોય, તું છો બે વચ્ચે ભેદ હું કરવા પાડે છે. તું છો જીવ ને તું છો નાથ એમ કહીને અખે ઝટકા હાથ, ઝટકા હાથ એટલે હવે મારે કહેવું નથી, છેલ્લામાં છેલ્લું કહી દીધું. આ તું પોતે પરમાત્મા છો, જેને તું જીવ કહે છો એ તું પોતે જ પરમાત્મા છો, બસ આથી વધારે હવે કહેવાની જરૂર નથી. આ છે હાથ ઝટકા એટલે બધું કહી દીધું, હવે કહેવું કાંઈ નથી એમ. એટલે એ ચાર બોલ ની અંદર છેલ્લો લીધો છે, અખા ભગત ની પદ ની ત્રણ લીટી લીધી છે, એટલે એમ કે સમય સાર આપવાના ઉપર છે. જીવને કરતા કર્મ પણ એ જ મિથ્યા સદ્ધાન છે, એ જ મિથ્યા જ્ઞાન છે, અજ્ઞાન ને મિથ્યા દર્શન જે પરિભ્રમણનું જન્મ મરણનું મૂળ કારણ એ કરતા કર્મની જીવની પ્રવૃત્તિ છે. તો અખા ભગતે એના ઉપર પ્રહાર કર્યો છે કે તું કરતા મચ મટી જા તો તને કોઈ કર્મ બંધાવવાનો સવાલ નથી, નિષ્કર્મ અવસ્થા મોક્ષ એ દશા તને પ્રાપ્ત થઈ જશે. અને એ મર્મ છે, આખી વાતનો મર્મ આ છે કે કરતા પણ છોડી દેવું, એટલે સમય સાર નો સાર લઈ લીધો એમ કહીએ તો ચાલે. અને જોતું જીવ તો કરતા હરી, જગતમાં હરિને કરતા એટલે ઈશ્વરને કરતા માનવામાં આવે છે. એમાં પોતે પોતાને જીવ તરીકે, સંસારી જીવ તરીકે રાખીને કરતા પણ માને છે, પણ ખરેખર તો તું પોતે શિવ એટલે પરમાત્મા છો. જો તું શિવ તો વસ્તુ ખરી, તો એ તારું તારું જ્ઞાન ને સમજણ ખરી તારી, એ સાચી વાત છે. જીવ તું છો અને પરમાત્મા પણ તું છો, એટલે પર્યાય અપેક્ષાએ તારી સંસાર દશા છે એ વાત ઠીક છે. નિશ્ચય નહીં તું પરમાત્મા છો એ વાત બરાબર છે. બસ આમાં બધું આવી ગયું, હવે કઈ મારે કહેવું નથી. આ પણ ખરે નહીં ખ્યાલ દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક નહીં, એક અરવિંદ લીટીમાં સમાવે છે. જોતું જીવ એટલે જો પોતાને કોઈ સંસારી જીવ એકાંતે માને છે કે અમે રહ્યા સંસારી જીવ, તો એ ઈશ્વરને માને છે કે આપણા બધા સંસારીઓનું ઈશ્વર નિયંત્રણ કરે છે આખા સંસારનું. તો અહીંયા આત્માને પરમાત્મા માનવાનો બાદ રાખવું પડે છે. એક ઈશ્વરને સ્વીકારીને બધા સંસારી જીવો એ જે કરે એ ખરું, એ આપે એ લેવાનું, અને એ લઈ લે એ ન ઈચ્છા હોય તો દઈ દેવાનું, કેમ કે એ કરે એ બધું બરાબર. આ માણસ લખે છે ને કાગળમાં, ઈશ્વરને ગમ્યું દે ખરું, એનો અર્થ કે અમારી ઈચ્છા નથી. અને કોની ઈચ્છા હોય, એવી કોની ઈચ્છા હોય, ઈશ્વરને ગમ્યું તે ખરું. એ પોતાને સંસારી કાયમ માટે, સદાને માટે પોતાને સંસારી માનવામાં ઈશ્વર કરતા સ્વીકારવો પડશે. ઈશ્વર કરતાની માન્યતા એમાંથી નીકળી છે કે પર્યાવર્તિક નિર્ણયનો વિષય કે જીવ મને સંસાર અવસ્થા છે, એ અવસ્થા એને એનું મૂળ સ્વરૂપ જ માની લીધું. સદાને માટે એને પોતાનું એનું સ્વરૂપ માની લીધું, એટલે એને ઈશ્વર કરતા સ્વીકારવાનું વારો આવશે. ખરેખર તો તું પરમાત્મા છો એ વસ્તુ ખરી છે, એ વાત ખરી છે, એ શ્રદ્ધા જ્ઞાન ખરું છે, એમ લેવું જોઈએ. તો પણ જીવ છો એ તો પ્રચલિત સંસાર તો નજર હમણે દેખાય છે કે જીવના સંસાર છે. તો કે તું જીવ છો અને તું પાછો પરમેશ્વર છો, બે વાત છે સમજવાની. મહેનત કર, મેં તો તારે કેમ છે એ કહી દીધું, હવે તારે અંતરખોજ કરીને આ વાતનો નિર્ણય કરવો એ તારે તું કરી લે. મેં તો મારે જે કહેવું હતું એ કહી દીધું, ગૂઢ ભાષામાં જે કઈ કહેવું હતું એ કહી દીધું કે તું જીવ ને તું પરમેશ્વર. દ્રવ્યાર્થિક નહીંથી અને પર્યાયાર્થિક નહીંથી, બંને તું છો. એ બંને વચ્ચેનો જે કઈ પરિસ્થિતિ છે એ સમજી લે. મારે આથી કઈ વધારે કહેવું નથી. આટલી વાત સમજ એટલે તને આગળમાં બધું સમજાઈ જશે, શું કરવું શું ન કરવું, શું કર્તવ્ય શું અકર્તવ્ય, એ બધો નિર્ણય આ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહીંથી પોતાનો નિર્ણય થાય કે પોતે કોણ અને કેવો છે. એટલે આ કર્તવ્ય અને અકર્તવ્યનો યથાર્થ નિર્ણય થાય, અને એ પહેલા કોઈ યથાર્થ નિર્ણય થતો નથી. એમ સંક્ષિપ્તમાં આટલી બધી વાત લખી છે એટલે એમને સ્થાન આપ્યું છે.
કોઈ નિશાદશી હોય બધા ઈશ્વર કરતાવાદ થઈ ગયા, નિશાદશી કોઈ હોય ઈશ્વર કરતાવાદ થઈ ગયા.
હા, અભિપ્રાય પછી મિથ્યાત્વ અભિપ્રાયમાં બધું બધું પડ્યું છે, બધું પડ્યું છે. પછી પછી એવું છે કે મિથ્યા અભિપ્રાયમાં ઈશ્વર કરતાવાદીઓ પણ છે અને ઈશ્વર કરતા નથી એવા વાદીઓ પણ છે, કર્મકર્તાવાદી છે. પછી બીજી પણ ફિલોસોફી છે વેદાંતની અંદર કે કોઈ ઈશ્વર નથી, એ પરમ બ્રહ્મ છે, બીજી વસ્તુ જ નથી જગતમાં. જે જળચેતન દેખાય છે એક જ પરમ બ્રહ્મના અંશો દેખાય છે. એની લોજિક એમ લાવે છે કે બે વસ્તુ માનો તો આ મારું આ તારું એમ થાય ને, તો મારા પ્રત્યે રાગ થશે ને મારું નથી એના પ્રત્યે દ્વેષ થશે, તો રાગ દ્વેષ મટાડવા માટે શું કરવું, તો મારું તારું છોડવું. મારું તારું છોડવું તો શું કરવું, કે મારું તારું છે જ નહીં એમ સમજવું. એમ કેમ સમજવું કે એક વસ્તુ જો સમજાય રાખી હોય તો એમ સમજાય, એને લોજિક ગોઠવું આટલું એના ઉપર. વિભાવ મટાડવા માટે જેની જેટલી બુદ્ધિ ચાલી એટલી યુક્તિ કરી, એ યુક્તિ કરી છે. ત્યારે જૈન દર્શનમાં કેવળ જ્ઞાનને કે સર્વજ્ઞને સ્થાપીને સર્વજ્ઞએ આ પદાર્થો જોયા છે અને એ અનુસાર જીવનું સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપ, વર્તમાન દશાથી એનો વ્યવહાર સ્વરૂપ, એને એની જેટલી બધી ગૂંઝવણો છે એનું સ્વરૂપ, ઇન્દ્રનો ટળ્યો તો એના મોક્ષ માર્ગનું જ્ઞાનનું સ્વરૂપ બધી વાતનો લોજિક તારી બાજુ છે. સમ્યક પ્રકારે ક્યાંય અસમાધાન ન થાય, એક પ્રશ્ન ઉભો ન રહીએ, ન ગમે તમામ સમાધાન થાય એ વિષયનું નિરૂપણ પરમ અનુસાર આગમનમાં આવ્યું. બીજે ક્યાંકને ક્યાંક એને વાંધો આવ્યા વિના રહીએ નહીં. હું કેવી રીતે વાંધો આવ્યો? સીધી વાત છે કે જો એક પરમ બ્રહ્મ માનો અને મારું તારું ન માનો તો પછી કોઈના પ્રત્યે રાજદ્વેષ કરવાનું નહીં રહે. પછી શું માર્યું? એ જીવ પ્રગટપણે પોતાના કર્મની દશા નારકીમાં ભોગવતો જોવામાં આવે છે. બીજો એક જીવ પ્રગટપણે બધા શુભ ભાવનું પુણ્યનું ફળ જોતો સુખી થતો જોવામાં આવે છે. તો એ તો નિર્ણયવાદ વાત છે કે એક જીવ ઘણો દુઃખી, એક જીવ ઘણો સુખી આ નજર સામે દેખાય છે. આનું સમાધાન કેવી રીતે લાવશે?
એમને
લીલા થઈ તો ઈચ્છા થઈ, ભ્રમ તો નિરીક્ષિત છે. એમના મતે પાછો ભ્રમ ને ઈચ્છા નથી, વિરોધ ઉભો થયો. અને જો એક જીવ ઘણો દુઃખી ને એક જીવ ઘણો સુખી તો એક વસ્તુ ન રહી. ક્યાં વાંધો આવ્યો મૂળમાં? કે એક વસ્તુ ન રહી. અને એક વસ્તુ ન રહી, બીજું કે પોતે અત્યારે દુઃખી છે એને દુઃખ મટાડવું છે એ વાત ન રહી. કે મારું દુઃખ કેમ મટે? આ તો બધાને સમસ્યા છે. સંસારમાં બધા પ્રાણી દુઃખી દેખાય છે. સૌને એમ છે કે મને સુખ મળી જાય તો સારું, કોઈને દુઃખ જોતું નથી, બધાને સુખ જોઈએ છે. હવે આ જે દરેકની સમસ્યા છે એ સમસ્યાનું શું? કે હું દુઃખી છું એનું શું? એટલે એ બધા પ્રશ્નોના કોઈ જવાબ સમાધાન મળશે નહીં. ત્યાં એ પરમ બ્રહ્મ માનતા એ સમાધાન નહીં મળે. એવી રીતે કોઈ પણ અનાયાભાસ છે ત્યાં વિરોધ ઉભો થાય છે પરસ્પર. પુરવાર પર વિરોધ ત્યાં લાગીના રહેતો નથી. વસ્તુ દર્શન અનુસાર સિદ્ધાંત છે અને સિદ્ધાંત અનુસાર ઉપદેશ છે. શું અહીંયા વ્યવસ્થા છે જૈન દર્શનમાં કે પદાર્થ દર્શન છે એ અનુસાર એના સિદ્ધાંત કહ્યા કે પદાર્થ આવો છે, આવો છે, આવો છે, આવો છે, વ્યવહાર નિશ્ચય, વિભાવ સ્વભાવ, વિકાર અવિકાર, જળ ચેતન બધા ફેંસલા કર્યા. એ વસ્તુ અનુસાર વસ્તુના દર્શન અનુસાર સિદ્ધાંત કયા, સિદ્ધાંતના પાયા ઉપર ઉપદેશ બોધ છે. જયારે બીજે બધે ઉપદેશ બોધ છે પણ સિદ્ધાંત નથી. કેમ કે સિદ્ધાંત લાવે ક્યાંથી? કેવળ જ્ઞાન વગર વસ્તુ દર્શન હોય નહીં. વસ્તુ દર્શન વગર સિદ્ધાંત હોય નહીં. ઉપદેશ અધર થયો, ઉપદેશ તો બધો સારો લાગે, બહુ સરસ ઉપદેશ છે. કોઈ ધર્મમાં કઈ ખરાબ ઉપદેશ આવે જ નહીં. ઉપદેશ વાક્ય ઉપદેશનો વિષય બુદ્ધિ ગમ્ય છે, બુદ્ધિ ચલાવીને લોકો ઉપદેશમાં તો આવી જાય છે. સિદ્ધાંતનું શું? ઉપદેશમાં સિદ્ધાંતના આધાર વિના ટકી શકાય નહીં, ઉપદેશને નિભાવી શકાય નહીં, ગ્રહણ કરી શકાય નહીં. ઉપદેશણ જેવી નીવડે એટલે એનો કોઈ કાયમી રસ્તો અને કાયમી ઉકેલ નીકળતો નથી. આ જગ્યા સિવાય બીજે કાયમી ઉકેલ નીકળતો નથી. એવો વિષય
સિદ્ધાંત બોધનું બુદ્ધિ ગમન કરે છે. કેટલાક લોકો સિદ્ધાંત નું બુદ્ધિ ગમન કરે છે તો ઉપદેશ બોધ અને ઉપદેશ બોધ ને અમી શકાય.
પ્રશ્ન શું છે?
સિદ્ધાંત બોધ નો એકલા સિદ્ધાંત બોધ નું જ્ઞાન થવાથી આ પણ એક નુકસાન નું કારણ.
વાત એમ ચાલુ કે વસ્તુ દર્શન પૂર્વક સિદ્ધાંત બોધ છે અહીંયા, એમ સિદ્ધાંત બોધ હોવો જોઈએ. આપણે વાત એમ ચાલે એક વાત છોડી દીધી છે તમે પ્રશ્નમાં, વસ્તુ દર્શનની વાત છોડી દીધી. મૂળમાં વસ્તુ દર્શન અનુસાર જો સિદ્ધાંતનું ગ્રહણ હોય કે સિદ્ધાંત બોધ પ્રાપ્ત થયો હોય તો ઉપદેશ બોધ આવ્યા વિના રહે નહીં, ટેક્યા વિના રહે નહીં, વૃદ્ધિગત થયા વિના રહે નહીં, પૂર્ણ થયા વિના રહે નહીં. મૂળમાં વસ્તુ દર્શન ન હોય તો સિદ્ધાંત એને માટે સિદ્ધાંત નથી, એક કલ્પના છે. વસ્તુ દર્શન વિના સિદ્ધાંત જ્ઞાન, સિદ્ધાંત જ્ઞાન નથી પણ જ્ઞાનની જગ્યાએ કલ્પિત જ્ઞાન અથવા કલ્પના છે. એ કલ્પના કયો? કલ્પનાના આધારે કેમ ટકશે? અને કલ્પનાના આધારે લીધેલો ઉપદેશ ખરેખર તો એને ઉપદેશ જ મળતો નથી. મોટા ભાગે તો ઉપદેશ બોધમાં એ જે આવતા નથી એનું કારણ એ છે કે કલ્પના એ ચડેલા છે એમ છે. નહીં કરતો સિદ્ધાંત બોધમાંથી ઉપદેશ બોધમાં આવ્યા વિના રહે જ નહીં.
Thank you.
એમાં ઉપદેશ ભેદમાં શું લેવું છે કે દર્શન મેળવ્યો અને અનુભાગ ઘટે એવી સ્થિતિમાં સિદ્ધાંત બોધને ગ્રહણ કરવાની યોગ્યતા છે, સિદ્ધાંત બોધને સમજવાની. સિદ્ધાંત બોધને સ્પર્શવા જાય તો એને સિદ્ધાંત બોધ વસ્તુ દર્શન થતું નથી, કેમ કે જ્ઞાન ઘણું મલિન છે, મતિ બુદ્ધિ મલિન થયેલી છે, એમાં સિદ્ધાંત બોધ એટલે વસ્તુ દર્શન થતું નથી. દર્શન થવું એટલે પ્રતિબિંબ થવું, જ્ઞાનના અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ નથી આવતું, કેમ કે અરીસો મેલો છે, ઉપર મેલ લાગેલો છે, માટી લગાડેલી છે, માટી સાફ કરવા જેટલો તો ઉપદેશ બોધ પહેલા જોઈએ. એમ બંનેનું જુદી જુદી સ્ટેજે સંતુલન છે, કયા સ્ટેજે કેટલું સંતુલન છે એના વિસ્તારમાં આ બધા આગમ છે, શાસ્ત્રો છે કે કયા જીવને કેવા પ્રકારની યોગ્યતામાં કયા પ્રકારે કેમ ચાલવું. સત્પુરુષને શું કરવા વચ્ચે નાખ્યા, તો જીવને પોતાને ખબર નથી હું ક્યાં ઊભો છું, મારામાં કેટલું અજ્ઞાન છે, મારામાં કેટલો મિથ્યાત્મનો દોષ છે, મારામાં કેટલો ચારિત્રનો દોષ છે, આ બધા પ્રકારના દોષમાં પોતે ક્યાં ઊભો છે એને ખબર નથી. હવે હાથે હાથે દાપણ કરવા જાય એ તો મેડિકલ સ્ટોરમાંથી ગમે એ દવા ખાઈ લેવા જેવી વાત છે, દવા છે ને આપણે ક્યાં ઝેર ખાઈ છે, પણ નહીં દવામાં ઝેર આવે છે. એમ જે ઉપદેશમાંથી અમૃત નીકળે છે એ જ ઉપદેશને યથાર્થપણે ગ્રહણ કરે તો એમાંથી ઝેર નીકળે. આ નયા ભાષામાંથી ત્યાં ગ્રહિત વિચાર ક્યાંથી, ભગવાનનો ઉપદેશ સાંભળીને યથાર્થ ગ્રહણ કર્યું છે. અમૃત છે ત્યાં જ ઝેર છે, એક જ સમુદ્રમાંથી બે નીકળ્યા છે. એટલે ત્યાં સત્પુરુષને નાખ્યા, સત્પુરુષે પોતે નાખ્યા કે ભાઈ અમારે ઈચ્છા નથી, કાંઈ સ્પૃહા નથી, પણ આ એક વસ્તુ સ્થિતિ છે કે પાય નહીં ગુરુ ગમ વિના એ અનાદિ સ્થિતિ, આ અનાદિની સ્થિતિ છે. એટલે એને માર્ગદર્શન માટે સત્પુરુષ એમ કહેશે કે અત્યારે તને આ જરૂર છે, અત્યારે તને આ જરૂર છે, તો મોક્ષની ઊંચી વાત કરમાં સત્સંગમાં જા, મોક્ષ કરતા પણ તને સત્સંગ પ્રિય છે એમ 219, મોક્ષ કરતા પણ સત્સંગ પ્રિય છે. એનો અર્થ એ છે કે તું અત્યારે બીજી વાત માંગીશ પણ તને શું જરૂર છે એ તને ખબર નથી. એટલે ક્યાં કોને શું જરૂર છે એ ઉપર બેઠા છે એને ખબર છે કે નીચેવાળાને શું અત્યારે કયા પગથિયે પગ મુકાવવો છે, અને એ રીતે એને આ પ્રભાતભાઈને ખેંચે છે. ગ્રહિત મિથ્યાતના સમૂહના પીડ્યા છે એને ઠેઠ સુધી લઈ ગયા છે. આ એક ભલે કથાનો યોગ છે પત્રનો, પણ એટલી ખૂબીઓ જોવા મળશે આની અંદરથી કે એક સત્પુરુષે એક મુમુક્ષુને સમ્યક દર્શનને મોક્ષ માર્ગ સુધી લઈ જવામાં કેટલી વિચક્ષણતા વાપરી છે. માટલું ઘડે કુંભાર, અંદરથી એ ઠપકારે ને બહારથી એ ઠપકારે, ક્યાંય તિરાડ પડવા દે નહીં, માટલું તૂટવા દે નહીં, કાણું પડે નહીં, ઘાટ એવો ઘડે કે પાણી ભરાય અને ઠંડુ શીતળ પાણી પી શકાય, એમાં ઉપરથી એ ઘડે ને અંદરથી એ ઘડે, એને એને આવે છે મારવાનું એક સાધન આવે છે, ઠપ 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 કર્યા કરે, જોરથી મારે નહીં, હળવેથી મારે નહીં, શું એવું જોરથી ન મારે કે તિરાડ પડી જાય, એવું હળવેથી ન મારે કે ઘાટ ન ઘડાય. આવું જ્ઞાનીઓનું સત્પુરુષોનું સ્ત્રીજીઓનું એ સ્થાન છે, એ લીધું છે કે દર્શનનું રૂપી ગાડું તીવ્ર ગોદડું વધ્યું છે અને સત્પુરુષને ઉપદેશની લાકડી વાગતી નથી. જેનો દર્શનનું પાતળા સાડી ધોતિયા જેવા વસ્ત્રનો છે અને સત્પુરુષનો ઉપદેશને અસર થાય છે. એ વાત લીધું જ પાછું 284 નો પત્ર છે અંબાલાલ લાલચંદભાઈ, લખાવ્યું છે કે અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. આ લખાવું કહ્યું મોટા અક્ષરે કે અપૂર્વ એવું પોતાનું આત્મ સ્વરૂપ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. અપૂર્વ એવું સમ્યક દર્શન, અપૂર્વ એવું આત્મદર્શન, સ્વયં પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. જો એ સ્થિતિ ન આવે તો કે દિનો કાયમ માટે એ તો અનુભવ છે, પણ એ તો હજી અપૂર્વ નથી આવ્યું તો એટલો અનુભવ છે. અપૂર્વ આવે ત્યારે તો એની બીજી છાપ પડે છે, એની છાપો અપૂર્વ પડે છે. આ તો અપૂર્વ આવ્યા પહેલા આપણે ખબર પડે છે, અપૂર્વ આવે ત્યારે કેવી ખબર પડે એ લોકો કરે છે. અને અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે એ અનંતકાળ વ્યતીત થયો એનું એક કારણ છે. બીજી વાત એમાં એ કરવી છે કે સત્પુરુષ મળવા છતાં જ્યારે સત્પુરુષનો નિષેધ થાય એ બાર અંગના સારને ભૂલે છે. બાર અંગમાંથી વસ્તુનું સમજણ કરવું ક્ષેત્રમાં એ કંઈ અઘરી વાત નથી. એટલે આ બધું તત્વજ્ઞાનનું નિરૂપણ જે કર્યું છે એ સમજવું એટલું અઘરું નથી, પણ એવું અનંતવાર સમજ્યા પછી સત્પુરુષને વળગી શકવાનું છે. આ વાત એમને કહી છે. કોઈ કોઈ જગ્યાએ શ્રીમદજીએ આ વાત કરી છે કે જે આ જગ્યાએ ભૂલ્યો છે બીજી બીજી બધી જગ્યાએ ભૂલ્યો નથી એવા પ્રકાર બન્યા છે. જયારે આ જગ્યાએ નથી ભૂલ્યો એવો એક વાર પણ પ્રકાર નથી બન્યો, એક વાર પણ જો એ પ્રકાર બને તો કરી ગયો હોય. શું ફરીથી કે જપ તપ કર્યા એમાં એને કઈ કસર ન રાખી, છ છ મહિને ઊંધા માથે નીચે અગ્નિ લગાવીને તપ કર્યા છે ખાટા ભજાવીના. અને શાસ્ત્ર જ્ઞાનમાં પણ અગિયાર અને નવ કરોડનું જ્ઞાન એટલે ફાટ ફાટ જ્ઞાન ઘર કહેવાય, એમાં બાકી નથી રહેતું. છેલ્લામાં છેલ્લું તો બાર અંગનું છે, પણ અગિયાર અને નવ કરોડનો ઉઘાડ એટલે લબ્ધિથી થાય, ભણે ન આવે એટલો કશાય મંદ થયો હોય એટલી તપશ્ચર્યાઓ કરી એને લબ્ધિ લબ્ધિ સિદ્ધિ પ્રત્યે, ત્યારે એને અગિયાર અને નવ કરોડનું જ્ઞાન છે. તો અબજો શ્લોકોનું જ્ઞાન છે અને કંઠસ્થ હોય પાછું, અબજો શ્લોકો કંઠસ્થ હોય કરોડો નહીં ભૂલો શું કહો, તો પછી શું કરવા એનો 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 સંસાર ન મીટ્યો, એનો જન્મ મરણના દુઃખ કેમ છૂટ્યા ને. એક જગ્યાએ ભૂલ્યા છે અને તે સત્પુરુષના વિષયમાં ભૂલ્યા છે. આ વાત અમે કરી છે બહુ માર્મિક રીતે. જયારે સત્પુરુષનું પ્રકરણ ચાલ્યું ત્યારે એ વાત કરી હતી, બહુ જોરથી કરી હતી. આ ફોન કરવા જેવી નથી, આ જગ્યાએ જ જીવ ભૂલ્યો છે અનંતકાળમાં ભૂલ્યો છે. આ એક જ જગ્યા છે અને આ જગ્યાએ તો ભૂલ થવી જ ન જોઈએ. બીજી બધી ગમે એ ભૂલ થશે ક્ષમ્ય છે, આ ભૂલ
અક્ષમ્ય.
નહીં કશાની મંદતા કાંઈ નહીં, કશાની મંદતાની કિંમત નહીં, લબ્ધની કાંઈ કિંમત નહીં. કેમ કે મૂળ જે જન્મ મરણ છૂટવા જોઈએ એ નથી હોતી, વસ્તુ તો હાથમાં આવી નથી. અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે. હવે બીજું સેકન્ડ સ્ટેજ લે છે કે મૂળમાં તો પોતાને પોતાનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે, અને બીજું એ દુર્લભ છે કે જેનાથી ઓળખાય છે એવા જે સત્પુરુષ એનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે. કેમ કે સત્પુરુષ રહ્યા છે સંસારમાં, પરિણનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે. કેમ કે પરિપૂર્ણ વિતરાગ છે, એના મન વચન કાયાના યોગમાં ઘણો નરે આંખે ચક્ષુ દર્શન થાય છે, ત્યાં તમને દોષ કાઢવાની જગ્યા નહીં મળે એટલા પરિપૂર્ણ નિર્દોષ થઈને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. નિર્ગ્રંથ મુનિનું પણ ઘણું નિર્દોષ સ્વરૂપ છે, એને ઓળખવા સહેલા છે, પણ સત્પુરુષ ઓળખવા દુર્લભ છે. હવે તે ત્રણેયમાં સત્પુરુષની સંખ્યા વધારે છે, મુનિઓની સંખ્યા એથી ઓછી છે, કેવળીની સંખ્યા એથી ઓછી છે. એટલે યોગ સત્પુરુષનો સૌથી વધારે થાય છે, પછી જ્ઞાની મુનિઓનો થાય છે, પછી કેવળીઓનો થાય છે, કેમ કે એની સંખ્યા અલ્પ છે. હવે જાત ત્રણેયની એક છે, એકને ઓળખે તો ત્રણેયને ઓળખે, એકને ન ઓળખે તો ત્રણેયને ન ઓળખે, આ પરિસ્થિતિ છે. પણ એને જેનો યોગ થાય છે એવા સંસારમાં રહેલા છે પુરુષો છે તેને ઓળખી નથી શકતો, કેમ કે એની બહારની પરિસ્થિતિ વિરોધાભાસી છે, એટલે એનું ઓળખાણ દુર્લભ છે. મોટામાં મોટું મોટામાં મોટું કારણ પોતાની અપેક્ષા એ પોતાની યોગ્યતા, બીજું કઈ નહીં. નાનીને કેમ પોતાને ઓળખ્યા? તો પોતાની યોગ્યતાને લઈને ન ઓળખ્યા, બીજું શું કારણ બોલો? કોઈ બીજાના કારણે પોતાને ઓળખ્યા એમ કરીને પોતાનો દોષ બીજા માથે લઈ જવાય કેમ? તો પ્રમાણિકતા નથી કે દોષ પોતાનો છે. ઓળખવાની પોતે મહેનત ક્યારે કરી? હવે આ સવાલ છે. સમાધાન માંગ્યો, ઉપદેશ સાંભળ્યો, વાત સાંભળી, વાહવા કરી, બહુ સરસ બહુ સરસ બહુ સરસ. ઓળખવાની મહેનત ક્યારે કરી? હવે આ સવાલ છે. સવાલની સામે સવાલ છે કે ઓળખવાની મહેનત ક્યારે કરી, કેટલી કરી, કેટલી દરકાર કરી? આ એક તપાસી લેવા જેવો વિષય છે. દરેક જણાય તો પોતે ખ્યાલ પોતાનો ખ્યાલ આવશે. સર્વે આ દિવસ સુધીનું કાશે તો ખ્યાલ આવશે કે આ દિશામાં મેં પગલું જ માંડી નથી. લોલે લોલ તો કર્યું છે કે ગુરુદેવની જય હો, બેનસિંહની જય હો, પણ જય હો, કુંકુંડાચાર્ય દેવની જય હો, સુંદર ભગવાનની જય હો, મહાવીર ભગવાનની જય હો, પણ ઓળખવાની મહેનત ક્યારે કરી? આ એક વિચારવાનો વિષય છે. બાહ્ય કારણ તો ઘણું છે, કોઈ પણ હાલતમાં ઓળખાય છે. એવું કોઈ પરિસ્થિતિ નથી કે બાહ્ય કારણ ઓળખવામાં નડે, કેમ કે આ તો જ્ઞાનની ક્રિયા છે, બુદ્ધિનો વિષય છે, મતિનો વિષય છે. એટલે કોઈ પણ બાહ્ય કારણ હોય ને, આ ક્ષેત્રથી શું બાહ્ય કારણ હોય છે કે યોગ ન થાય તો શું કેવી રીતે ઓળખે? એવા અંતરાય નાખ્યા હોય, પોતે એવા જાણે અજાણે અંતરાય નાખ્યા હોય દેવગુરુ શાસ્ત્રને, સત્પુરુષનો યોગ બીજાને થાય એમાં પોતે અંતરાય નાખ્યા હોય તો આ ન થવું જોઈએ. ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેમને બહુ લાંબા કાળ સુધી દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષનો યોગ થતો નથી. આ એને બાહ્ય કારણ હોય તો આટલું જ છે, પણ એ અંતરંગ કારણનું ફળ છે. એ બાહ્ય કારણ શું? એ બાહ્ય કારણ શું છે? અંતરંગ કારણનું ફળ છે. પોતે એવા પરિણામ કર્યા છે કે એને યોગ જ થતો નથી. હવે ચીજ સામે આવે નહીં તો સામે આવે તો ઓળખવાની તસ્દી ન લઈએ એવું હજી તો પોતે છે, તો સામે જ ના આવે તો કેવી તસ્દી લઈએ? પછી તો એક સંયોગની એવી ચિંતા અને સંયોગની એવી પરિસ્થિતિ છે કે જે સંયોગમાંથી ઊંચો આવતો નથી. પોતાની અનુકૂળતાઓની પ્રાપ્તિ અને પ્રતિકૂળતાઓને મટાડવાની જે એની ઈચ્છાઓ, એની ગૂંચવણમાંથી અને એની ગુંજવણમાંથી બહાર આવી શકતો
નથી.
નવરોજ ન થાય એવી પરિસ્થિતિ છે સંસારી જીવની. એમાં આ કારણ બહુ છે. તો એની અંદર તો યોગ ન હોય તો પ્રત્યક્ષ જોવામાં આવે છે કે મુખ્ય ધર્માંશોને યોગ હોય છે, બાકીના એનો યોગ નથી. ક્યાં તો ક્યાં વારો આવવાનો છે? હવે યોગ છે એમાં એને દરકાર કેટલાના છે કે એની અંતરંગ પૂર્ણતિ સુધી ચાલ્યો જાય? એટલી દરકાર નહીં, એટલો સમાગમ, એટલી જિજ્ઞાસા, એટલી ભાવના, અને એના ઉપર જ આખું પોતાની શક્તિ કેન્દ્રિત કરે. એક વાર કે જો સત્પુરુષને ઓળખીશ તો આગળનો વિષય સહેલો છે. અથવા તો શ્રીમદ જે તો ગેરંટી દીધી, એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં પછી મોક્ષ ન મળે તો મારી પાસે આવજો, હું આપીશ તમે. જો મારી જામીનગીરી આપું છું પછી શું જોઈએ? તારે જામીન થયા છે પોતે. સત્પુરુષને ઓળખ્યા પછી મોક્ષ ન મળે તો શ્રીમદ રાજચંદ્રજી પોતે જામીન થયા છે એના મોક્ષ માટે. આથી બીજું શું જે એમને જે ભજન ઓળખી નહી એમ નિર્ણય ભોગે ભોગે નહીં. ભોગે ભોગે અનંત વાર કરે છે, કરે છે અત્યારે લોકો, આપણે પણ અનંત વાર કરીએ. ઓગે ઓગે નહીં ઓળખો, પણ અપૂર્વ ભક્તિ તો ઓળખાવજો. સર્વાર્પણ પણ જે રીતે યથાર્થપણે આવવું જોઈએ. એટલે બીજું સ્ટેજ લીધું કે એક તો પોતાનું સ્વરૂપ પોતાને પોતાથી પ્રાપ્ત થવું દુર્લભ છે અથવા અશક્ય છે. એ તો જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે, કઠણ છે, અને જીવની ભૂલવણી પણ એ છે. આમાં જ ભૂલવણી છે, અહીંયા ભૂલો છે. બહુ ઊંડો વિચાર કરીને, ગંભીર વિચાર કરીને આ વિષયની ભૂલ જાણે અજાણે ક્યાંય પણ કોઈ પણ રીતે ન થાય, કોઈ પણ ભોગે ન થાય, કોઈ પણ રીતે ન થાય ને કોઈ પણ ભોગે ન થાય, એ વસ્તુ આવી જવો જોઈએ. નહીંતર એ દોષ છે, એ અનાદિના દોષને પુષ્ટિ કરી દેશે. એટલે આગળનો રસ્તો પછી કોઈ સાફ નથી એ વાત નક્કી છે. આ ભાવ તો ગુમાવશે, આ ભાવ ગુમાવશે, એના ફળમાં કેટલા આનંદ ભાવ ગુમાવશે એનું ગણિત કાઢવું બહુ મુશ્કેલ છે. બધા આનંદ ભાવ બગડી જાય છે એની અંદર કોઈ પરિસ્થિતિ છે. એના વચનરૂપ એનું સ્વરૂપ ઓળખવું, એની પરિણતિ ઓળખવી, કે એ પરિણતિના આધારભૂત પરમાત્મા દ્રવ્યના દર્શન થાય છે ત્યાંથી. એની પરિણતિ ઓળખતા જેના આધારે એની પરિણતિ છે એવું જે પરમાત્મા દ્રવ્ય છે એને ત્યાં સુધી પહોંચાય છે, ત્યાં એ ત્યાં સુધી પહોંચાય છે. અને એ પરિણતિ કઈ રીતે પહોંચી, એ પરિણતિની અંદર પુરુષાર્થ તત્વ શું છે, જ્ઞાન તત્વ શું છે, શ્રદ્ધાનું તત્વ શું છે, આ બધા ભાવો સમજાય છે.
મારો પ્રશ્ન એ છે કે જ્ઞાનીના ઉદ્દેશથી વિરુદ્ધ મારું આચરણ હોય તો પછી મારી ભક્તિ કેવાય?
પ્રશ્ન જ નથી, પ્રશ્ન તો ભક્તિ છે જ નહીં, અભક્ત છે. તો પૈસા એનાથી ઊંધો ચાલે છે તો ચોખ્ખી જ અભક્તિ છે. એ તો એક ભક્તિમાં નથી આવ્યો હજી. જે કહે છે એમની આજ્ઞા છે એની વિરુદ્ધ જવું છે એ તો એક ભક્તિમાં નથી. એ તો પ્રશ્ન જ નથી. આ તો ઓગ ભક્તિ એ પણ અનંત વાર નાનીના સમાગમ માર્યો છે. હું તો માનું છું, એને ભ્રમ શું છે કે હું ક્યાં નથી માનતો, હું માનું છું, એવું નથી ચાલતું. એટલું મથાળું બાંધી અને પછી ચર્ચા કરી છે કે આ પત્રમાં લખેલા પ્રશ્નોનો ટૂંકામાં નીચે ઉત્તર લખ્યો છે. એક, બે ને ત્રણ, એ ત્રણેય પ્રશ્નો સ્મૃતિમાં હશે. એમાં એમ જણાવ્યું છે કે ત્રણેય પ્રશ્નો સ્મૃતિમાં હશે. થાણાંગમાં 8 વાગે કયા છે તેમાં આપની તથા અમારે કયા વાગમાં દાખલ થયું? એ 8 વાગથી કોઈ જુદો માર્ગ આદરવા યોગ્ય હોય તો તે જાણવા સારો આકાંક્ષા છે, અથવા 8 વાગેના માર્ગનો સરવાળો કરવો એ જ માર્ગ છે કે શી રીતે? અથવા તે 8 વાગેના સરવાળામાં કંઈ નીના ધક્કા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે અને છે તો તે શું છે? એવા ત્રણ પ્રશ્નો લીધા છે. એના ઉપરથી એમ લાગે છે કે જે બીજા અન્ય વાદી છે, અન્ય મતે છે, એ ગ્રહિત મિથ્યાત શબ્દના ઉપર પ્રશ્નો લીધા છે કે એમાં અમે કોઈ ગ્રહિત મિથ્યાત્મમાં આવીએ છીએ, અથવા 8 વાગમાં એક જૈન મત લીધો હોય તો એમાં આપણે એમ આવીએ છીએ કે કેમ અત્યારની પરિસ્થિતિમાં? બીજું, એમાંથી રસ્તો કાઢવાનો શું ઉપાય છે એની આકાંક્ષા છે, અને એમાં કંઈ સરવાળો કરવો, ઇનાદિત કરવું, ફેરફાર કરવો કે બધું બાદ કરી દીધાનું? એક જ પ્રશ્નને સ્પષ્ટ કર્યો. તો આમાં ત્રણ પ્રશ્નોમાં મૂળ પ્રશ્ન તો એક જ છે કે ગ્રહિત મિથ્યાત્મનું સ્વરૂપ શું અને આપણે ક્યાં ઊભા છીએ અને કેવી રીતે માર્ગગ્રહણ કરવો, આ એક પ્રશ્ન છે મૂળની અંદર. આમ લખ્યું છે તે વિશે જાણવાનું કે તે 8 વાદીના બીજા તે સિવાયના દર્શનોમાં અથવા સંપ્રદાયોમાં માર્ગ કંઈક જોડાયેલો રહે છે, ને તો ઘણું કરીને જુદો જ રહે છે તે વાદી. સંપ્રદાય એ બધા કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે, પણ સમ્યક જ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું, બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. સાધારણ જ્ઞાનનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધા શાસ્ત્રમાં વર્ણવતા અધિક જુદાઈ ન પડી જાય તેનું જ્ઞાન માર્ગદર્શન આપ્યું છે. કે પ્રશ્ન લીધો છે મત મતાંતરનો, મનાલભાઈ પ્રશ્ન પૂછ્યા છે, પ્રશ્નચિહ્ન છે એમાં, એમનો જ છે કે બીજાનો પત્ર છે, પણ જેણે પ્રશ્ન કર્યો છે આપણે કોઈ વ્યક્તિ સાથે મતલબ નથી, પણ જેણે પ્રશ્ન કર્યો છે એને મત મતાંતરનો પ્રશ્ન કર્યો છે. ઉત્તર દેવામાં એમણે સાવધાની એ રાખી છે કે મત મતાંતરમાં ક્યાંય પડીશ નહીં. હવે મત મતાંતરમાં ન પડવું છતાં સાચી વસ્તુનો નિર્ણય કરવો છે, છતાં મત મતાંતરમાં પડવું નથી, વાત થોડી નાજુક થઈ જાય છે આ જગ્યાએ. એ કેમ બને? આ મત અસત્ય છે, આ મત સત્ય છે એવું સમજ્યા વિના સત્ય મત કેવી રીતે ખબર પડે? અને એવું સત્ય ગ્રહણ કરવા જતાં મત મતાંતરની બુદ્ધિ ઊભી થઈ જાય, સંપ્રદાય બુદ્ધિ ઊભી થઈ જાય તો એ દોષ કેવી રીતે ન થાય? વાત થોડીક અઘરી છે.
બહુ જ કુનેથી અને બહુ જ વિચક્ષણતાથી ઉત્તર આપ્યો છે. હવે ફરીને લઈએ આટલી પીઠિકા પછી કે આ સમાધિના બીજા તે સિવાયના દર્શનોમાં અને સંપ્રદાયમાં, આઠેવાદીને તમે પ્રશ્ન પૂછો પણ એ સિવાયના પણ કેટલાક સંપ્રદાય છે, એ સંપ્રદાયોમાં માર્ગ કંઈક જોડાયેલો રહે છે, નહીં તો ઘણું કરીને જુદો જ રહે છે તે વાદી. તો ક્યાંક માર્ગ જોડાયેલો, ક્યાંક સાવ વિરુદ્ધ એમ કહેવું છે. એટલે શું કે જેમ કે સાંખ્ય છે તો જેવું નિશ્ચય સ્વરૂપ જૈન દર્શનમાં છે એવી જ વાત કરશો. કઈક જોડાયેલો છે તો કોઈ સાવ વિરુદ્ધ ચાર વાત છે એ તદ્દન ઉડાવે, વસ્તુ જ નથી જગતમાં, આત્મા જેવી ચીજ જ નથી, આસ્તિક દર્શન જ નથી, આત્મા જેવો પદાર્થ જ નથી આ જીવના આત્મા, એ બધું કઈ છે જ નહીં, ખોટી વાત છે. આ શરીર તો એક મશીનરી છે, ઘસારો લાગે છે પછી મન પડી જાય છે, આમાં કઈ આત્મા ફાત્મા નથી, આ એક મશીનરી છે, તે મશીનરીને ઘસારો લાગે ને મશીનરી ખરાબ થઈ જાય, એમાં મશીનરી ખરાબ થાય કોઈ ને કોઈ જગ્યાએ, ખાસ જગ્યાએ, એટલે મશીન બંધ પડી જાય છે. મતલબ આત્મા બાતમાં જેવું કાંઈ છે નહીં, આ તદ્દન વિરુદ્ધ. એટલે ક્યાંક જોડાયેલું રહે મૂળ વાત સાથે, મૂળ તત્વ સાથે, અથવા ઘણું કરીને તદ્દન જુદો રહે, આ બે વાદી છે એમ કે છે, આ બધા બે અન્ય વાદી છે, એ જુદો મત છે એમ. તે વાદી વાદી પછી દર્શન સંપ્રદાય એ બધા કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે, કોઈ રીતે એટલે શું છે કે જેમ જેટલી વાત આભાસ વિનાની છે, આભાસ થયો છે એટલું અન્ય દર્શન થયું, આભાસ વિનાની છે એટલું કારણરૂપ થાય છે, એટલું કારણ ત્યાં પડ્યું છે, એ ભાવ પકડે છે. સંપ્રદાય નથી પકડતા, સંપ્રદાયને છોડી દીધો, હવે એક બાજુ જરા સૂક્ષ્મ પડ્યો છે પણ સમજવા જેવો વિષય છે કે જે તે મતમાં જે એક પડખાને પકડીને નયા ભાસ થયો છે એમાંથી આભાસ વિપર્યાસ છોડી દેવો, એને તત્વ પકડવું એમ કે છે. એટલે તમે સંપ્રદાયને મંડન ખંડનમાં નહીં ચાલ્યા જાઓ, તમારી સામે કેવી વાત આવશે. એક બીજી વાત કરીએ, આપણે બીજા મતને જવા દઈએ, આપણું મુમુક્ષુ સમાજ છે, કેટલાક વિચાર ભેદો ચાલે છે, ખુલ્લી પરિસ્થિતિ છે, બરાબર છે. તો એક વાત આવી કે ભાઈ ગુરુભાઈ મને પૂછે છે કે આ વાત બરાબર કે નહીં, ત્યારે આ વાત બરાબર નહીં એમ કહેવાના બદલે આ રીતે બરાબર છે એટલું મારે કહેવું જોઈએ. તો બીજો એની સામેની કોઈ બીજો વાત લઈ આવ્યો કે આ વાતનું શું કહેવા માંગો છો, તો આ રીતે એવી વાત બરાબર છે. શું વાત તો જ્ઞાની પાસેથી, સર્વજ્ઞ પાસેથી આવી છે, અન્ય મતીઓને વાત તો સર્વજ્ઞ પાસેથી જ આવી છે, સમગ્ર શરણમાં 363 પાખંડ ઉભા થયા છે, એટલે વાત તો એક જ ઠેકાણેથી આવી છે, સમજવા ફેર થયો હોય છે, સંભવ છે મતી દોષથી સમજવા ફેર થાય. તો સત્પુરુષનું જ્ઞાનીનું એ કાર્ય છે, આનું શું તો આ રીતે એ બરાબર છે, વિચારી લો તમે, હવે વિચારવું એ તમારું કામ છે, જે રીતે બરાબર છે, જે ન્યાયથી બરાબર છે એ કહી દીધો, શું બરાબર. એટલે મંડન ખંડનમાં નહીં જવું પડે, નહીં તો આ હાથો ને આ ખોટો, હું હાથો ને શું ખોટો, શું હાથો ને આ ખાતો ને તે ખોટો, એમાં જવું પડશે, તો એ નવો દોષ એમાંથી ઉભો થઈ જશે, વિષય જોડાયો છે. એમને ગોળ ગોળ કર્યું છે, ગોળ ગોળ કર્યું છે એમ નથી રાખ્યું, પણ એમને વિષયને સામાન્ય કેવી રીતે ઊભો રાખવો એ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. જ્યારે તે બરાબર ઊભો છે ખબર પડે પછી એને ઠપકારવામાં વાંધો નથી, એ અમે ઠપકાઈ જાય છે શ્રીમદે, એ આવશે એ ત્યાં ધ્યાન ખેંચશું આપણે કે હું અહીંયા ઠપકાર્યા બરાબર, પરખાનો ફટકો મેળ્યો છે આ જગ્યાએ, એમ એ કર્યું છે, નથી કરતા એવું કાંઈ નથી. એમ જોયું કે ભાઈ આટલી વાત આ પચાવી શકે છે, તો એટલી જ કે દ્રવદૃષ્ટિમાં રિસ્ટ્રિક્શન મૂક્યું, દ્રવદૃષ્ટિ પ્રકાશમાં જોયું કે 30 વર્ષ સાંભળ્યા પછી અમુક વાતમાં વિરોધ ઉભો થઈ જાય છે અને મર્યાદા બહાર વિરોધ જાય છે, કેમ કે પોતે પ્રશંસા કરે છે સામે વિરોધ આવે છે, મર્યાદા તૂટી જાય છે. બાપની સામે દીકરો બોલે તો મર્યાદા કેવી રીતે રહે, મર્યાદા ન રહી પછી, એકવાર મર્યાદા તૂટે એટલે વાત ખલાસ થઈ ગઈ, ગાડી પાટા ઉપરથી ખડી ગઈ પછી, એને સ્થિતિકરણ કરે છે. હવે આને આસ્તે આસ્તે આપો, અને પછી એવું નથી ઉદર્યાની હજી તૈયાર નથી. એ પણ કરે છે, જ્યાં કરવા જેવું લાગે ત્યાં વિચિક્ષણ. આ સત્પુરુષની સર્વ સત્પુરુષોની આ વિચિક્ષણતા છે, પણ દરેકને પ્રસંગ એક સરખા નથી, એટલે દરેકની વાત જુદી જુદી આપણને ઉપર ટપકેથી દેખાય છે. દરેકને જુદા જુદા પ્રસંગ છે, દરેકની સામે જુદી જુદી યોગ્યતાવાળા જીવો છે, એટલે દરેકની વાત જુદી જુદી રીતે જોવામાં આવે છે. ખરેખર પદ્ધતિ એક જ છે, બે પદ્ધતિ નથી. કાળનું અંતર છે, જીવોની યોગ્યતાનું અંતર છે, એ બધો પ્રકાર હોય છે. એટલે એ બધો પ્રકાર જુદો જુદો હોય છે એમમાં છે.
અત્યારે છે મૂળ સૂત્રો નથી, નવા રચેલા છે.